आंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघ इस्कॉन संस्था द्वारा प्रस्तापित भागवत कथा ना आ संध्याकालीन सत्र नी अंदर आप समस्त वैष्णव भक्तों नु हृदय थी हार्दिक स्वागत छे। श्री सुखदेव गोस्वामी महाराज परीक्षित महाराज ने चित्रकेतु महाराज नु व्याख्यान एटले के हरि कथा संभळावे छे। एक एक कथा संभळावता सुखदेव गोस्वामी कहे छे के हे परीक्षित, आ त्रिभुवन मां जेटला पण भगवान ना भक्तो थई गया ए बद्दा भगवाननी विशुद्ध भक्ति करीने भगवानना धाम में प्राप्त थया छे। अने एक बार भगवान चॉइस करे छे के मारे आ भक्त ने पोताना धाम में लई लेवा छे, तो भगवान एना हृदय में भले ने गमे जेटला पाप भरेला होय पण भगवान ए बधा पाप ने बाळी ने भस्म करी दे छे। अने ज्यारे जीव अनग थई जाय छे, पाप रहित थई जाय, त्यारे ज जीवात्मा ने भगवान नु द्वार मळे छे, वैकुंठ। वित्रासुर नी कथा जारे पूर्ण थई त्यारे सुखदेव गोस्वामी कहे छे કે હવે હું તમને અદિતિના અને દિતિના સંતાનો અને એમના પરંપરામાં કેટલા જણા થયા, કોણે કોણે જન્મ લીધો એ બધાનું વર્ણન કરું છું। કે છે દિતિ અને અદિતિને દિતિ અને અદિતિ આ બંને કશ્યપજીની સંતાન હતી અને બંને બહેનો હતી, પણ બંનેના પુત્ર કયા હતા કે દિતિના પુત્ર દાનવો હતા અને અદિતિના પુત્ર 33 કરોડ દેવતાઓ। આ 33 કરોડ દેવતાઓ છે કશ્યપ ઋષિ મુનિની જ સંતાન છે, અને જેટલા અસુરો છે એ બધા પણ કશ્યપ ઋષિને બંને, પણ માતામાં ફરક છે। માતા જેવા સંસ્કાર બાળકને આપે એવા સંસ્કાર બાળકમાં પડે છે। દિતિએ એવા સંસ્કાર આપ્યા હતા એટલે દૈત્ય બન્યા, અને અદિતિએ સારા સંસ્કાર આપ્યા આસ્તિક। સારા સંસ્કારનો અર્થ શું છે? સૌથી પહેલા તો ખરાબ સંસ્કારનો અર્થ આપણે જાણીએ કે આજના યુવા વર્ગને બધા પ્રકારની જ્યારે છૂટ આપી દઈએ, અત્યારે બધા જાય છે ચાલતા કે ચાલો જવા દો, ચાલતા ભલે જતા, નવરાત્રિમાં 9 દિવસ મોકલે છે, કોલેજમાં ભણતા હોય, ખાવા પીવાની, ઊંઘવા ઉઠવા બેસવાની, કયા વ્યક્તિ સાથે કેવી વાત કરવાની, જ્યારે બધા પ્રકારની છૂટ મળે તો સંતાનો એનો ગેરલાભ લે। સંતાનોને ખબર નથી કે હું આ કાર્ય સારું કરું છું કે ખોટું કરું છું, આનાથી મારું શું થશે। તો અનિતિ એને કહેવાય કે જે ધર્મથી વિરુદ્ધ કાર્ય કરે એને અનિતિ કહેવાય, અને દૈવ એટલે કે સારા કાર્ય કયા કહેવાય? તો કે છે જે સાધુઓની સંગતમાં રહી, સંતોના સાનિધ્યમાં રહીને ભગવાનને પ્રણામ કરવા, સાધુઓને પ્રણામ કરવા, વેદ અને શાસ્ત્રને પ્રણામ કરવા, આને કહેવાય ધર્મ। અને એના વિપરીત આ જગતની અંદર જેટલું પણ છે એ બધું અધર્મ છે। અદિતિના સંતાનોનું વર્ણન કરે છે, દિતિના સંતાનોનું. હે પરીક્ષિત, હવે હું તમને કશ્યપજીની બીજી પત્ની જેનું નામ છે દિતિ અને દિતિથી ઉત્પન્ન થયેલા બધી સંતાનોનું વર્ણન કરું છું. ધ્યાનથી સાંભળો, શૃણુયા શ્રદ્ધયા યુક્તમ. જ્યારે કોઈ પણ કથા સ્ટાર્ટ કરે છે ત્યારે સૌથી પહેલા પરીક્ષિત મહારાજ કહે છે કે ધ્યાનપૂર્વક શ્રવણ કરો. થોડુંક જો ચૂકાઈ ગયા ને તો આખી કથા ઉપર જતી રહેશે. કે જે દિતિને બે પુત્ર થયા, દિતિએ કશ્યપ મુનિને કીધું કે હું કામ વેગનાથી પીડાઉં છું, મારે સંતાન જોવે છે. તો કશ્યપ ઋષિ મુનિએ કીધું કે સંધ્યાનો સમય છે અને સંધ્યાના સમયે સંતાનની પ્રાપ્તિ કરવી એ અધર્મ છે. સંધ્યા સમયે ચાર કાર્ય ન કરવા જોઈએ. જ્યારે દીવાબત્તીનો સમય હોય ને ત્યારે ચાર કાર્ય ન કરવા જોઈએ. કયા કયા? આહારે જાય તે વ્યાધિ, સૌથી પહેલું કે જે આહાર કરે છે 6:30 થી 7:30 ના ગાળામાં જ્યારે સૂર્ય અસ્ત થાય ને, આહારે જાય તે વ્યાધિ. અને કે જે સંતાન જે પ્રાપ્તિ કરે છે એની દુષ્ટ એટલે કે રાક્ષસી સંતાન થાય, અસુર સંતાન. સંધ્યા સમયે જે સહવાસ કરે એની સંતાન રાક્ષસી પાકે છે. આ બીજું. અને સ્વાધ્યાય, સ્વાધ્યાય એટલે કે અધ્યયન. સંધ્યા સમયે જે આહાર કરે છે એના શરીરમાં રોગ ઉત્પન્ન થાય, અસુરોનો વાસ. જ્યારે શિવ સંધ્યાનો સમય હોય ને એટલે શિવજીના ગણો અનુચરો ભૂત પ્રેત બધે ફરે સંધ્યાના સમયે, અને જે ખાય એટલે એના શરીરમાં રોગ ઉત્પન્ન થાય. અને રાતના તો ખવાય જ નહીં, પણ આ તો રોકો રાતનું ખાય છે પણ 5 વાગ્યા પછી ખવાય જ નહીં, શાસ્ત્રનો નિયમ છે. એટલે તમે જુઓ જેટલા લોકો ચુસ્ત વાણિયા લોકો હશે એ લોકો 5 વાગ્યા સુધી જ ખાય, એના પછી ન ખાય. જેટલા પણ સાધુ સંતો મહાત્માઓ છે એ 5 વાગ્યા પહેલા જમી લે, કારણ કે એ સમયે સૂર્યની ગરમી હોય અને આપણી પેટની ગરમી હોય, અને આપણે જમ્યા હોય એટલે 8 વાગ્યા સુધી બધું પચી જાય, સાંજે 8 વાગ્યા સુધી રાતે. એટલે સવારે તમે છે ને વહેલા ઉઠી શકો, અને રાતે 9 વાગે જમે 9:30 જમે એટલે સૂર્ય તો 6 વાગે અસ્ત થઈ જાય અને આપણા જઠરની ગરમી પણ મંદ પડી જાય. અને 9 વાગે ખાધું હોય અને ખાઈને સીધા શું કરીએ, સૂઈ જઈએ, એટલે અપચો થાય, કબજિયાત થાય, કાયમ ચૂરણ લેવું પડે, શરીરમાં રોગ ઉત્પન્ન થાય. અને જેનું શરીરની ક્રિયા બરોબર નથી, પેટ સાફ જેને બરોબર નહીં થાય ને, એને આગળ જતા રોગ થશે અને મોટા ભયંકર રોગ થાય. શરૂઆતમાં જવાનીમાં પ્રોબ્લેમ ન આવે, પણ જ્યારે 30-35 વર્ષ થઈ જાય ને પછી શરીરમાં રોગ ચાલુ થઈ જાય, બીપીનો, હાર્ટ એટેકનો, ડાયાબિટીસનો બધા. એટલે શરીરમાં સૌથી પહેલામાં પહેલું અવયવ છે કે સવારમાં ઉઠીને પેટ સાફ થવું જોઈએ. આહારે જાય તે વ્યાધિ અને સંતાને દુષ્ટ મૈથુન. કે છે કે જે સંધ્યા સમયે સંતાન પ્રાપ્તિ કરવા માટે સહવાસ કરે તો એની સંતાન જે આવનારી છે એ 9 મહિના પછી અસુર બનશે. ત્રીજું સ્વાધ્યાય, અને ચોથું કે છે સૂવું ન જોઈએ. જે સૂવે છે એની બુદ્ધિ જે છે એમાંથી ઓછી થઈ જાય છે અને એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. સંધ્યા સમયે જે સૂવે છે ને એની બુદ્ધિ બધી ભ્રષ્ટ થઈ જાય, એની અંદર રાક્ષસીય વૃત્તિ ઉત્પન્ન થઈ જાય. એટલે સંધ્યા સમયે કોઈ પણ ઘરમાં સૂતું હોય કે કોઈ ખાતું હોય જમતું હોય તો એને ના પાડી દેવી જોઈએ. સંધ્યા સમયે ક્યારે ન ખાવું જોઈએ. તો અદિતિએ કીધું કે મારે સંતાન જોવે છે, હે કશ્યપ મુનિ મને સંતાન આપો. ત્યારે કશ્યપ મુનિ કહે છે કે અત્યારે સમય બરોબર સંધ્યાનો સમય છે, આ સમયે પુત્ર પ્રાપ્તિ કરવી અનુચિત છે. અને જ્યારે શરીરની અંદર કામનો વેગ વધી ગયો એટલે કે ના ના મારે સંતાન જોવે જ છે, તો તરત જ કશ્યપ મુનિએ સંતાન દીતિ ને બે પુત્ર થયા, બે પુત્ર થયા. અને કશ્યપ મુનિએ કીધું કે તારા આ બે પુત્ર છે ને આખા બ્રહ્માંડ ને દુઃખ પહોંચાડશે, સાધુઓને રોવડાવશે, એને મારશે, અને જ્યાં ધર્મ થશે ને એને મારી નાખશે, અને જ્યાં અધર્મ થશે ને એને સુખી કરશે. જ્યારે આવું કીધું કે મારી સંતાન આવી થશે, તો કે સાચી વાત છે, જેવા સમયે તમે પુત્રની પ્રાપ્તિ કરો છો એવા પુત્રની અંદર ગુણ અને સંસ્કાર આવે છે. જ્યારે આપણું હૃદય શુદ્ધ અને પવિત્ર હોય પતિ અને પત્નીનું, અને એ સમયે જ્યારે પુત્રની પ્રાપ્તિ થાય, તો એ સંતાન છે ને ભગવાનનો ભક્ત બનશે, એના હૃદયમાં જરાય કોઈ પાપ નહીં આવે. અત્યારે આપણા હૃદયમાં પાપ કેમ છે? કારણ કે માતા પિતાનો કંઈક વાંક છે. દીકરાનો વાંક નથી, પણ માતા પિતાનો વાંક છે. માતા પિતા દીકરાને મારે, નાનકડું બાળક હોય ને દીકરાને મારે, ચોરી કરે, ખોટું કરે, ત્યારે માતા પિતા મારે. પણ માતા જ્યારે ગર્ભવતી હોય ત્યારે પિક્ચર જોવે ટીવી ના, એની વૃત્તિ જેવી હોય એવા સંસ્કાર બાળક ઉપર પડે. અને પછી ગમે જેટલો નથી કે આવો ક્યાંથી ભાગ્યો કુળમાં, આવું બોલે. પણ દીકરાનો વાંક નથી, વાંક માતા અને પિતાનો છે. અને સૌથી મોટામાં મોટો વાંક માતાનો છે. 9 મહિના સુધી જ્યારે ગર્ભાધાન સંસ્કાર થાય, 9 મહિના સુધી જ્યારે ભાગવતની શરણ લે છે, 9 મહિના જેટલા પણ ઘરમાં હોય અને જેને વહુ આવે ને, એને સૌથી પહેલા એને આ વસ્તુ દેવી જોઈએ. તું કામ મત કર કોઈ, તું આખો દિવસ માળા કર, ભાગવત વાંચ, ભગવાનની સેવા કર. અને એકમાત્ર 9 મહિના સુધી ખાલી ધ્યાન રાખવું કે 9 મહિના સુધી માત્ર મોઢામાં ભગવત પ્રસાદ જ ખા, બીજા કોઈનો પ્રસાદ નહીં, એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરેલો. જ્યારે 9 મહિના સુધી એ ભાગવતની શરણ લેશે, ભગવાનના નામની શરણ લેશે, અને એને જે સંતાન થશે ને આખી દુનિયા પર વિજય પ્રાપ્ત કરશે, અને ક્યાંય એનું પરાજય નહીં થાય. લોકો પૂછશે કે આની માતા કોણ છે, આનો પિતા કોણ છે, આના દાદી કોણ છે, આના દાદા કોણ છે, કે છે ધન્ય છે એની જનનીને કે આવો પુત્ર ઉત્પન્ન કર્યો. એની માતાનું, એના દાદાનું, એના કુળનું નામ ઊંચું થઈ જશે. વાસ્તવિકમાં આવો કુળની અંદર જો પુત્ર થઈ જાય ને, તો પેઢીઓની પેઢીઓ તારી દે છે. એટલા માટે સૌથી પહેલા સ્ટાર્ટિંગથી જો મૂળમાંથી જો આપણે ધ્યાન રાખીએ ને, તો પાછળથી આપણે જોવું નહીં પડે કે આપણી સંતાન કુમાર્ગે જશે. નાનપણથી એને ભક્તિના સંસ્કાર દેવા જોઈએ. આપણે તો ભૂલ થઈ છે, પણ આવનારી પેઢી જ્યારે આપણા ઘરમાં જ્યારે વહુ આવે, દેરાણી, જેઠાણી, જે પણ આવે, એને આવા સંસ્કાર દેવા જોઈએ. કેવું જોઈએ? દીતિ કશ્યપ મુનિને કીધું કે સંધ્યા સમયે તે પુત્રની ઈચ્છા કરી છે ને, એટલે તારા બે પુત્ર દુષ્ટ પાકશે. પહેલા પુત્રનું નામ હિરણાક્ષ અને બીજા પુત્રનું નામ હિરણ્યકશિપુ, આ બે અસુર. અને બે અસુરો એટલો મોટો આતંક ફેલાવી દીધો કે જેટલા લોકો યજ્ઞ કરતા હતા, માળા કરતા હતા, ભગવાનની કથા શ્રવણ કરતા હતા, એ બધાને ભૂખ્યાન તરસ્યા મારી દીધા, કોઈને ખાવાનું નહીં આપવાનું. અને જે લોકો ચોરી કરે, લૂંટફાટ કરે, એ બધાને પગાર ડબલ કરી દીધા. અને જે લોકો ધર્મનું પાલન કરે, એ લોકોને નરકમાં નાખી દીધા. અને જે લોકો ચોરી કરે, કે જાઓ સ્વર્ગમાં જાઓ. ઊંધું રાજ્ય આખું કરી નાખ્યું પરતંત્ર હિરણ્યકશિપુએ. તો સ્વર્ગના દેવતાઓ તો ભાગી ગયા બધા ખુરશી મૂકીને. સ્વર્ગનો રાજા ઇન્દ્ર, 33 કરોડ દેવતાઓ એ રાજ્ય છોડીને ભાગી ગયા. હિરણ્યકશિપુએ કીધું કે મારા રાજ્યમાં આવો મહેલમાં, અને કુબેરને કહેતો, કુબેર જે ધનના અધિષ્ઠાતા દેવ છે ને, કુબેરને કહેતા કે ઝાડુ માર. તો કુબેર હિરણ્યકશિપુને હિરણાક્ષના મહેલમાં ઝાડુ મારતો. ઇન્દ્ર દેવતાને કે ફર્નિચર સાફ કર. બધા ગંધર્વોને કે તમે નાચો મારી સામે, હું જેમ કહું એમ કરો. અને બધા દેવતાઓ ઝાડુ મારે, પોતા મારે, નોકર બની ગયા હતા. એક દિવસ આવ્યો તો ભગવાનને પ્રાર્થના જઈને કહે છે કે આને મારો. ભગવાનને પ્રાર્થના કરે, પણ ભગવાને કીધું જ્યારે મારા ભક્તની ઉપર જો કોઈ અત્યાચાર કરશે ને ત્યારે હું સહન નહીં કરું. એ દિવસે હું પ્રગટ થઈને હિરણ્યકશિપુને મારી નાખીશ. ઇન્દ્ર દેવતાએ તો કીધું, પણ પ્રહલાદ મહારાજની કૃપાથી ભગવાન આ જગતમાં આવ્યા હતા. શાસ્ત્રમાં કોઈ વર્ણન નથી કે નરસિંહદેવ ભગવાન કઈ જગ્યાએથી પ્રગટ થવાના છે, ક્યારે પ્રગટ થવાના છે, દિવસ કયો છે. બાકી વેદોમાં પહેલેથી લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ આઠમ ને દિવસે, અષ્ટમી ને દિવસે ભગવાન પ્રગટ થશે રાતે 12 વાગે. પણ નરસિંહદેવ ભગવાનનું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. હિરણ્યકશિપુ કહે છે કે તારો ભગવાન ક્યાં છે, તને કોણ બચાવે છે, તને ડર કેમ નથી લાગતો? 33 કરોડ દેવતા, હું જયારે મારી બ્રિકુટી હલાવું છું ને તો 33 કરોડ દેવતાઓ છે ને ડરી જાય છે. આ ધરતી આ ભૂતલ કાપવા લાગે છે પણ તને કઈ થતું નથી. 5 વર્ષનો છે ને, મારાથી આખું બ્રહ્માંડ ધ્રુજી જાય છે પણ તને કેમ ડર લાગતો નથી? આ તારામાં શક્તિ ક્યાંથી આવે છે? પાવર, આ શક્તિ એનર્જી ક્યાંથી આવે છે? ત્યારે પ્રહલાદ મહારાજ કે જ્યાં તમારામાંથી જ્યાંથી આવે ત્યાંથી મારા ત્યાંથી જ આવે છે, કોઈ બીજો પાવર નથી. તમારે 3 ફેસનો છે, મારે પાવર એક જ છે. પરમાત્મા તો દરેકના હૃદયમાં એક જ છે અને આત્મા એક છે, પણ વિચાર બધાના અલગ અલગ છે. કોક ભગવાનને પ્રેમ કરે છે અને કોક ભગવાનથી દ્વેષ કરે છે. પિતા દ્વેષ કરે છે અને પુત્ર ભગવાનને પ્રેમ કરે છે. જુઓ જગતમાં કેવું છે કે પિતા પ્રેમ કરતા હોય અને દીકરાઓ કે અમારે ભક્તિ નથી કરવી, પણ નાનો બાળક કે છે મતિર્ન કિષ્ણે પરતસ્વતો વા મિથો અપિ ગૃહ વતાનામ, કે છે અદાંત ગોભી અતમિસ્ત્રામ તમિસ્ત્રમ પુનઃ પુનઃ ચરવિત ચરવણાનામ, કે છે આ ગૃહસ્થ જીવન કેવું છે તો કે છે અંધારિયા કુવા જેવું છે અને બધા લોકો જન્મ મરણના ચક્કરમાં ફરી રહ્યા છે. તો શું કરવું જોઈએ? તો કે છે વનમ ગતો યદ હરિમ આશ્રયેત, વનમાં જઈને હરિની શરણ લેવાથી આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જશો. હે અસુરોના સરદાર, આવો કીધું તો હિરણ્યકશિપુ તો ખુશ થઈ ગયો કે મને અસુરોનો સરદાર કીધો. હિરણ્યકશિપુ કહે છે કે તને ડર કેમ નથી લાગતો? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે મારી સાથે ભગવાન છે. મારી સાથે કોણ છે? ભગવાન છે. તારો ભગવાન ક્યાં છે મને દેખાડ. મને દેખાતું નથી. ત્યારે શીલ પ્રભુપાદજી લખે છે કે જેની જેની આંખોમાં ભૌતિક માયા હોય ને એને જીવનમાં ક્યારે ભગવાન નહીં દેખાય. જ્યારે પ્રેમના ચક્ષુ મળશે ને, પ્રેમાંજન છુરિત ભક્તિ વિલોચને ન સંત સદૈવ હૃદયેશુ વિલોકયંતી, જ્યારે સંત શિષ્યને પ્રેમરૂપી ચક્ષુ પ્રદાન કરે છે ને, ત્યારે એ આંખોથી ભગવાનના દર્શન કરી શકે છે અને અનુભવ પણ કરી શકે છે. ભગવાન આપણી પર કૃપા કરે છે, આપણી પર કૃપા અને આશીર્વાદ વરસાવે છે. આપણને કહેતા નથી કે હું તમારી પર કૃપા કરું છું. એ ભગવાન આપણા કામ કરીને જતા રહે. એ કહેવા ન હોય કે મેં તમારું આ કામ કર્યું છે, નક ભગવાનની મહાનતા છે ને એ ન રહે. આપણી જે ઈચ્છા હોય ભગવાન પૂરી નથી કરી. જ્યારથી આપણે સત્સંગમાં આવ્યા છીએ અને પહેલાનું જીવન જુઓ અને હમણાંનું જીવન જુઓ કે આપણે મનમાં જે ઈચ્છા કરી છે એ ભગવાને પૂરી કરી છે. ભગવાન કહે છે આ તો માત્ર સ્ટાર્ટિંગ છે, હજી તમે ભક્તિમાં આગળ વધશો ને તો શું શું હું તમને નહીં આપું. અનમોલ થી અનમોલ વસ્તુ આપીશ. 33 કરોડ દેવતાઓની જે દુર્લભ છે ને વૈકુંઠ, એ વૈકુંઠ હું તમને આપીશ. આ સંસારમાં તો તમને સુખ મળશે પણ જ્યારે શરીર છોડશો ને તો હસતા હસતા તમને હું વૈકુંઠ આપીશ. એટલે જીવનમાં 2 વસ્તુનો ત્યાગ ન કરવો જોઈએ, સંતોની સંગતિ અને ભગવાનનું નામ, આ ભગવાનની કથા. જીવનમાં ક્યારે છૂટવું ન જોઈએ. હિરણ્યકશિપુ કહે છે કે તારો ભગવાન ક્યાં છે મને તો દેખાતો નથી. એ કહે છે યત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ મારો ભગવાન છે. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં મારો ભગવાન ન રહેતો હોય. મારો કૃષ્ણ બધી જગ્યાએ છે, મને તો દેખાતો નથી. શું આ થાંભલામાં લાગે છે ભગવાન? હિરણ્યકશિપુ કે છે, પ્રહલાદ મહારાજ કે છે, થાંભલામાં ભગવાન છે. અને હિરણ્યકશિપુએ મોટી વજ્રની સમાન મુષ્ટિકા ઈ થાંભલામાં જોરથી મારી અને થાંભલો ફાટ્યો અને તરત જ વિકરાળ અવાજ આવ્યો અને નરસિંહદેવ ભગવાન પ્રગટ થઈ ગયા. નરસિંહદેવ ભગવાને બ્રહ્માજી પાસે જે વરદાન માંગ્યું હતું ને હિરણ્યકશિપુએ, ઈ લેટર લઈને આવ્યા હતા. સ્ટેમ્પ પેપરમાં બધું લખેલું હતું કે દિવસે ન મરું, રાતે ન મરું, બધી વસ્તુ લખી હતી કે અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, ભીની વસ્તુથી ન મરું, સૂકી વસ્તુથી ન મરું, ધરતી પર ન મરું, આકાશમાં ન મરું, ઘરની બહાર ન મરું, ઘરની અંદર ન મરું. તો ભગવાને બધું કીધું કે જો આ ઉમરા ઉપર આ પેલું કેન્સલ, બીજું કે હું આકાશમાં ન મરું ને ધરતી પર ન મરું, તું મારા ખોળામાં મરી રહ્યો છે. હું દિવસે ન મરું, હું રાતે ન મરું, જો આ સંધ્યાનો સમય છે. હું ભીની વસ્તુથી ન મરું, હું સૂકી વસ્તુથી ન મરું. હું અસ્ત્રથી ન મરું, હું શસ્ત્રથી ન મરું. ત્યારે ભગવાને પોતાના નખ, એ શસ્ત્ર ન હોય, અને નખથી હિરણ્યકશિપુની છાતી ચીરી નાખી, ફાડી નાખી. અંદરના બધા નસ ને આંતરડા છે ને પહેરી લીધા ભગવાને. સિંહનું રૂપ લીધું. હું મનુષ્યથી ન મરું, હું પશુથી ન મરું. કે જોઈ લે, હવે કોઈ બાકી હોય કહી દે. અને હિરણ્યકશિપુને મારી નાખ્યો અને બધા લોકો ધ્રુજે છે. ભગવાનનો ક્રોધ શાંત નથી થતો અને બધા એક પછી એક આવે કે સરકાર હું કુબેર છું. એ બીજા આવે ચાર મોઢા વાળા, સરકાર ભગવાન હું બ્રહ્મા છું. આવી રીતે એક પછી એક બધા પ્રણામ કરે છે, પણ તોય ભગવાનનો ક્રોધ શાંત થતો. નરસિંહદેવ ભગવાનનો ક્રોધ વધતો જાય છે, વધતો જાય છે. કારણ કે એના ભક્તની ઉપર કેટલી કષ્ટી પડી છે, કેટલું દુઃખ પડ્યું છે. અને જેટલું વધારે દુઃખ પડે ને ભગવાન એટલા વધારે દુઃખી થાય અને એટલી ઊંચી સ્થિતિ મળે છે. અને અહીંયા તો થોડુંક દુઃખ મળે, થોડુંક એટલે થોડુંક એટલે થોડુંક દુઃખ એટલે શું? આપણી અંદરની જે ઈચ્છા છે, મનમાં જે ઈચ્છા આવે એ પૂરી ન થાય એટલે મારે ભક્તિ કરવી. પ્રહલાદ મહારાજને પોતાના પિતાએ 200 માળનો જે ટાવર હોય ને અમેરિકામાં છે, એવડા ટાવર ઉપરથી નાખી, ખાઈમાંથી નાખી દીધો હતો. આપણા ઘરમાંથી કોઈ નાખે છે કે સત્સંગમાં નહીં જતા ના કે નાખી દઈશ ખાઈમાંથી? બોલો. આ તો હું સરખામણી કરું છું કે પ્રહલાદ મહારાજની ભક્તિ ને આપણી ભક્તિ કેવી છે અને એમાંય કેટલા છે બોલો. થોડી થોડી ટંગળ મંગળ થાય ને એમાં કેટલા બેઠા છે? ના ના, કઈ 2000-5000 બેઠા હોય તો વાત અલગ છે. એક તો પ્રહલાદ મહારાજ જેવી ભક્તિ આપણી થતી, આપણને કોઈના પર વિશ્વાસ, ચાહે ગમે તે હોય આપણે કોઈની પર વિશ્વાસ તો આવતો નથી. ત્રીજી વસ્તુ શું છે કે થોડુંક દુઃખ પડે ને તો બધું છૂટી જાય. શરદી વધારે થઈ જાય, શિયાળો આવે વધારે, ચોમાસું વરસાદ વધારે આવી જાય કે ઉનાળામાં વધારે તપે તો એ ન આવે. આ દશા છે. પ્રહલાદ મહારાજને તો ખાઈમાંથી ફેંકી દીધો, પણ તોય બીજા દિવસે સવારે આવીને બેલ મારે, ટીંગ ટોંગ, પપ્પા હું આવી ગયો. તને કઈ થતું નથી, તું કેવી માટીનો બન્યો છે? આટલી ઊંડી ખાઈમાંથી તને નાખ્યો, પણ તને તારો વાળે વાંકો ન થયો? અહીંયા તો ઉપરથી ધમકો મારી હોય તો પ્રવીણ પટેલ પાસે જવું પડે. બોલ. એટલી ઊંડી ખાઈમાંથી નાખ્યો. એક રૂમ હતો ને રૂમની અંદર ઝેરીલા અજગર ને સાપ ભરેલા અને પ્રહલાદ મહારાજને અંદર નાખી દીધા અને કડી બહારથી મારી દીધી. આખો રૂમ સાપ અને અજગરથી ભરેલો. પણ જેવા પ્રહલાદ મહારાજને અંદર નાખ્યા, એ બધા સાપ ને અજગર ફૂલની માળાઓ બની ગયા અને બધા ઉડી ઉડીને પ્રહલાદ મહારાજના ચરણોમાં અને ગળામાં બધા આવીને ફરે છે. એ ફૂલની માળા કોને બનાવી? એ ભગવાને બનાવી. કારણ કે એ સમયે પ્રહલાદ મહારાજ હાય હાય નતો કરતો, એ હરી હરી કરતો હતો. હની જગ્યાએ આપણે હા કરીએ છીએ, અને પ્રહલાદ મહારાજ હની જગ્યાએ હજ રાખે છે અને રની જગ્યાએ ર, અને એને જે લગાડવું હોય રિસવાય દીર્ઘાય હરી હરી કરતો હતો. પ્રહલાદ મહારાજ નો વાળે વાકો ન થયો. પ્રહલાદ મહારાજ ને કેટલા કેટલા કષ્ટ આપ્યા, કે છે મોટા મોટા હાથીઓના પગ દ્વારા એને કુચડવામાં આવ્યો, ઊંડી ઊંડી ખાઈમાં. પછી હોળિકા જે આપણે હમણાં મનાવી, હોળિકા આવી હતી એની ફઈ, ફઈ તો નામ પાડે અને એના ઉજ્જવળ ભવિષ્યનું નામ રોશન કરે કે ના એનું લાંબુ આયુષ્ય થાય, પણ ફઈ કે ભાઈ તું ચિંતા મત કરા ભત્રીજાને હું જ મારીશ. બોલા આવી ફઈ જોઈ હતી? ફઈ તો આપણે નથી, કોકના છીએ ને. પણ એ હોળિકા કે ચિંતા મત કરો, આવતી આજે કાળી ચૌદશ છે ને, કાલે પૂનમ છે, આ ચૌદશ ને દિવસે મીટિંગ થઈ હતી. બધી મીટિંગ ક્યારે થાય ખબર છે? કાળું કામ કરે એટલે ચૌદશ ના દિવસે જ થાય. આ ચૌદશી આયા કાળી ચૌદશ ને દિવસે મીટિંગ થઈ, અને કે આવતીકાલે પૂનમ છે ને, પૂનમ ના દિવસે હું આવ પ્રહલાદ ને બાળી નાખીશ. એવું વરદાન હતું હોળિકા ને કે તું જે વસ્તુને સ્પર્શ કરીશ ને એ બળીને ભસ્મ થઈ જશે. તો હોળિકા એ તો પ્રહલાદ મહારાજ ને લીધો ખોળામાં અને અગ્નિ પ્રગટ કરી. પ્રહલાદ મહારાજ ને તો આઈસ બનાસ ફેક્ટરી બરફ જેવું લાગતું હતું, એકદમ ઠંડુ. અને હોળિકા તો બળી ગઈ, વરદાન હતું એ બીજાને બળવાનું, પણ પોતે બળી ગઈ. કે જે ભગવાનના ભક્તને કોઈનો શ્રાપ કે કોઈની કોઈ વસ્તુ લાગતી નથી. આ ભગવાનની ભક્તિમાં આટલી તાકાત છે. એક એક વસ્તુથી તમે જુઓ કે ભગવાને કેટલી કેટલી પરીક્ષા લીધી છે. એમાં તો આપણે પ્રહલાદ મહારાજને 100% પરીક્ષા લીધી હોય, આપણે તો 0.5% નથી લેતા ભગવાન. આવી આવી પરીક્ષા જો આપણી થાય તો સત્યવાદી હરિશ્ચંદ્ર બોઝને કેટલી કેટલી પરીક્ષા, કેટલી કષ્ટી પડી હતી તમને ખબર છે ને કથામાં, કે પોતાનો પુત્ર મરી ગયો તો રોહિત પોતાની પત્નીને પહેરવા વસ્ત્ર નતા, કફન ઉપર ઢાંકવા માટે પોતાની સાડીનો છેડો ઓઢાડ્યો હતો. આખી પૃથ્વીના રાજા હરિશ્ચંદ્ર અને કાશીની બજારમાં કહે છે કે હે કાશી નગર કે વાસીઓ, સુન લો મેરી પુકાર, મારી પુકાર સાંભળો. મારે 109 સોનાની મુદ્રાઓ જોવે છે અને એના બદલામાં અમે 3 જણા વેચવા માટે તૈયાર છીએ, વેચાવવા માટે. બોલો જલ્લાદ કહે છે હું 5 મુદ્રામાં તમને ખરીદું છું, અને તમારે અહીંયા શમશાનમાં લાકડા દેવાના અને કોઈને મફતમાં નહીં આપવાના. અને પત્ની અને દીકરા રોહિતને આ 2 જણાને ગાર્ડનમાં માળીને ત્યાં વેચી દે છે. કેટલી કષ્ટી, કેટલી ભગવાન પરીક્ષા લે છે. છેલ્લે છેલ્લે જ્યારે ભગવાન વિષ્ણુ અને મહેશ પ્રગટ થયા કે વાહ હરિશ્ચંદ્ર રાજા, આજથી તમારું નામ દુનિયામાં અને શાસ્ત્રમાં અજ અને અમર બની જશે, એટલા માટે ભગવાન એક પરંપરામાં મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રગટ થયા. હરિશ્ચંદ્ર ની પરંપરામાં અજ, રઘુ અને પછી દશરથ રાજા, આવી રીતે એની પરંપરામાં ભગવાન રામ પ્રગટ થયા. એના કુળમાં પ્રગટ થાય છે કે જે સત્યતા અને પવિત્રતા વાળું જીવન જીવે છે. આપણે તો થોડી કે પરીક્ષા ભગવાન નથી લેતા, એટલે વિચાર કરવો જોઈએ કે ભગવાન, ભગવાનની કેટલી કૃપા છે. ભગવાન જોવે છે કે કળિયુગના જીવો છે, થોડું ટેમ્પરેચર હાઈ કરીશ ને તો બધા કોઈ નહીં કરી શકે, એટલે ભગવાન ટેમ્પરેચર લો રાખી છે અને કૃપાનું ટેમ્પરેચર વધારે રાખે છે. દયા તો બહુ જ કરે છે આપણી ઉપર ભગવાન, પણ એ દયાનો અહેસાસ થતો નથી. કે વિચાર કરો, જ્યારથી હું સત્સંગમાં જાઉં છું, મારા હૃદયની અંદર જે પણ ઈચ્છાઓ છે એ ભગવાને પૂરી કરી છે. દીતીના 2 પુત્ર હિરણાક્ષ અને હિરણ્યકશિપુ અસુર બની ગયા હતા, પણ ભગવાન નરસિંહે પ્રગટ થઈને હિરણ્યકશિપુનો વધ કર્યો અને પ્રહલાદ મહારાજને હાર પહેરાવ્યો. અને આખી દુનિયામાં બધા લોકો કહે છે ને કે મૂર્તિને શું કે ભોગ લગાવો છો, મૂર્તિને ફૂલમાળા અર્પણ કરો છો. લોકો કહે છે કે આ મૂર્તિ છે, આ તો આ શું છે, આ પથરાને શું પૂજો છો કે? ત્યારે ભગવાને જગતના જીવોને દેખાડી દીધું કે જો મને કોઈ પ્રેમથી પૂજે ને તો હું પથ્થરમાંથી પણ પ્રગટ થાઉં છું. ભગવાને બધા જીવોને દેખાડી દીધું કે થાંભલામાં હું નતો, પણ મારા ભક્તે કીધું કે થાંભલામાં હું છું, તો ભગવાન થાંભલામાંથી પ્રગટ થઈ ગયા. હાલાકી થાંભલામાં હતા, ભગવાન નહોતા. જગતના જીવોને કહે છે કે જો પથ્થરમાં પણ જો મારી આશા, મારા પર વિશ્વાસ રાખશો ને એની અંદર, તો હું એની અંદર પણ પ્રગટ છું. પણ તમારા હૃદયમાં ભાવ કેવો છે? જેવો ભાવ રાખશો, જેવી શ્રદ્ધા રાખશો, એ રૂપે ભગવાન તમને દર્શન આપશે. પછી પથ્થરનો ભાવ રાખીએ અને પૂજા કરીએ તો પછી પથ્થર રૂપે જ ભગવાન રહેશે. જેવી રીતે પેલું નાકમાં, ખબર છે, નાકમાં અંદર રૂ નાખી દીધું કે હું તો માતાને ધુમાડો આપું છું, તો કૃષ્ણ તમે કેમ લ્યો છો? એટલે રૂ હે ને કૃષ્ણના બે નાકમાં નાખી દીધું અને તરત જ ભગવાન પ્રગટ થઈ ગયા. ઓલો બ્રાહ્મણ કે હવે આટલી આટલી મહેનત કરી તો પ્રગટ નહોતા થયા અને હવે પ્રગટ થઈ ગયા. ત્યારે ભગવાન કે આટલા દિવસ તું પથ્થર છું એવી રીતે પૂછતો હતો, પણ હવે તને ખબર પડી કે ભગવાન પણ ગુગળનો જે સુગંધ છે ને સૂંઘે છે, એટલે તે નાકમાં કોકડા નાખી દીધા મારે. આવી દશા છે. તો સાકાર ભગવાનમાં જ્યારે સાકાર ભાવની ભાવના રાખશું તો ભગવાન એ ભાવે જ પ્રગટ થશે. બંને પુત્ર હિરણ્યકશિપુ ને હિરણાક્ષનો તો વધ કરી નાખ્યો, પણ પ્રહલાદના, હિરણ્યકશિપુના ચાર પુત્ર હતા, સંધરાદ, અનુરાદ, હરાદ અને પ્રહલાદ. અને તેમની એક બહેન પણ હતી પ્રહલાદ મહારાજની, જેનું નામ હતું સિંહિકા. સિંહિકા, સિંહ સિંહિકા, એની એક બહેન હતું. અને એના એના વિવાહ વિપ્રચિત્તિ સાથે થયા. તો પ્રહલાદ મહારાજના જીજાજી કોણ હતા? વિપ્રચિત્તિ. અને પ્રહલાદ મહારાજના ભાણિયાનું નામ શું હતું? ખબર છે, રાહુ. આ રાહુ અને કેતુ છે ને, એ પ્રહલાદ મહારાજનો ભાણિયો છે રાહુ. આ રીતે દીતીના વંશ પરંપરાની આખી કથા કહે છે. અને દીતીના હૃદયની અંદર બહુ શોક આગ્નિ હતી, બહુ દુઃખ હતું. શું દુઃખ હતું? કે ઇન્દ્રએ મારા બે પુત્રોને મારી નાખ્યા. કારણ કે દીતી અને અદિતિ બે બહેનો હતી સગી, અને બે બહેનો એના પતિ બંનેના એક જ પાછા. તો કે છે, મારા ભાણિયાએ મારા દીકરાઓને મારી નાખ્યા. બેનનો છોકરો ભાણિયો થાય ને, દીતી અદિતિનો. તો કે છે, ઇન્દ્ર દેવતાને મારવા માટે મારે પુત્ર જોવે છે એવો, તો હવે શું કરું? ત્યારે આગળ કે છે, કે છે કે દીતીને 49 સંતાન થઈ એક સાથે. કે છે, મરુતસ્ય દિતે પુત્રાસ ચત્વારિંશ નવાધિક તો આસન્ન પ્રજા સર્વે નીતા ઇન્દ્રેણ સાત્મતા. મરુતસ્ય દિતે પુત્ર, કે છે દિતિને 49 પુત્ર હતા, અને એ અદિતિના, દિતિના પુત્ર, રાક્ષસના પુત્ર હતા, પણ એના ગુણ કેવા હતા? દેવતાઓ જેવા ગુણ. ત્યારે કે છે, કથમ તો આસુરમ ભાવમ ય અત્પત્તિકમ ગુરુ ઇન્દ્રેણ પ્રાપિતા સામ્યક યમ કિમ તત સાધુ કૃતમ હિતે. રાજો ઉવાચ, એટલે કે પરીક્ષિત મહારાજ કે છે કે દીતી તો અસુર કુળની હતી, તો એના દીકરાઓ દેવતાઓ કેમ પાક્યા, એનું કારણ શું હતું? કથમ તો આસુરમ ભાવમ. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે, પરીક્ષિત મહારાજ કહે છે, કથમ તો આસુરમ ભાવમ, આ અસુર કઈ રીતે બન્યો, એનું અસુર વ્યક્તિ દેવતા કઈ રીતે બન્યો? કારણ કે આસુરી વ્યક્તિ હોય ક્યારે દેવતાઓના જેવા ગુણ આવે નહીં. એવું કયું કાર્ય કર્યું મરુદ ગણોએ કે જે દેવતા બની ગયા? એટલા માટે કે છે, હે ગુરુ, સુખદેવ ગોસ્વામીની કહે છે કે ગુરુ તમે મને આ પ્રશ્નનો ઉત્તર આપો, કારણ કે મારા હૃદયની અંદર એ અજ્ઞાન છે. આ જગતની અંદર ગુરુ જ શિષ્યને અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય છે. અને કે છે તત સાધુ કૃતમ હિતે, બીજું કે છે કે એવું કયું સત્કર્મ કર્યું તું મરદ ગણોએ કે દેવતાઓના કુળમાં જન્મ મળ્યો. ત્યારે સુખદેવ ગોસ્વામી કે છે તમારે આ બધું જાણવાની જરૂર શી છે. ત્યારે કે છે મારા એકલાનો પ્રશ્ન નથી, કે છે ઇમે શ્રદ્ધ દતે બ્રહ્મન ઋષિયો હિ મયા સહ, કે છે આ સભામાં જેટલા બધા ઋષિ મુનિ બેઠા છે ને આ બધાનો પ્રશ્ન આ જ છે. પરિજ્ઞાનાય ભગવત તન્નો વ્યાખ્યા તુમર હસી, કે છે તમે પૂરેપૂરી વ્યાખ્યા કરો કે આ મરુદગણ દેવતાઓ કઈ રીતે બન્યા, એનું શું કારણ હતું. ત્યારે આગળ કે છે સુત ઉવાચ તદ વિષ્ણુરાત સબાદરાયણી વચો નિશમ્યાદ અલ્પમ અર્થવદ સભા જયન સન્નિભૃતે ન ચેતસા જગાત સત્રાયણ સર્વદર્શન. સુત ગોસ્વામી કે છે કે આવો પ્રશ્ન જ્યારે પરીક્ષિત મહારાજે કર્યો ત્યારે સુખદેવ ગોસ્વામી એનો ઉત્તર આપે છે. સૌથી પહેલા સૌનક ઋષિ મુનિને કહે છે કે હે સત્રાયણ, સત્રાયણનો અર્થ શું થાય કે જે 24 કલાક જે હરિ કથા સાંભળે છે એને સત્રાયણની ઉપમા દેવામાં આવે છે. જેનું મન 24 કલાક ભગવાનની કથાઓમાં રમતું હોય એને સત્રાયણ કહેવામાં આવે છે. તો સૌનક ઋષિ મુનિ હજી તો એક ભાગવત સપ્તાહ પતિ નથી તો બીજી ભાગવત સપ્તાહમાં જઈને કથા સાંભળવા બેસી ગયા હોય, 24 કલાક ભાગવત લઈને બેઠા હોય, એટલે સૌનક ઋષિ મુનિને સત્રાયણ કહે છે. કે તદ વિષ્ણુ રાતસ્ય, વિષ્ણુ રાતનો અર્થ છે કે પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજનું એક નામ છે વિષ્ણુ રાત. શા માટે વિષ્ણુ રાત કે છે, કારણ કે ઉત્તરાના ગર્ભમાં જ્યારે ભગવાને પરીક્ષિતની રક્ષા કરી હતી એટલે ભગવાન એ પરીક્ષિત રાજાનું નામ પડી ગયું વિષ્ણુ રાત. સબાદરાયણી એટલે કે છે વિષ્ણુ રાત, પરીક્ષિત મહારાજને બાદરાયણી એટલે કે સુખદેવ ગોસ્વામીએ ઉત્તર આપ્યો. વચો નિશમ્યાદ અલ્પ, આદ્રિતમ અલ્પમ અર્થવદ. વચો એટલે કે વચન કેવા હતા સુખદેવ ગોસ્વામી. પરીક્ષિત મહારાજના વચનની અંદર ત્રણ ગુણ છે. પરીક્ષિત મહારાજે જ્યારે આ પ્રશ્ન પૂછ્યો તો કે છે પ્રશ્નની અંદર ત્રણ ગુણ છે. કયા કયા? સૌથી પહેલા કે છે આદ્રિતમ, પહેલામાં પહેલો એ ગુણ છે આદ્રિતમ. આદ્રિતમનો અર્થ છે કે આદરતાપૂર્વક પ્રશ્ન પૂછો. સૌથી પહેલો શ્રોતાની અંદર એ ગુણ હોવો જોઈએ કે આદરપૂર્વક પ્રશ્ન પૂછવો જોઈએ. બીજો પ્રશ્ન શું કે છે અલ્પવત. અલ્પ એટલે કે બહુ ઓછા શબ્દોમાં પ્રશ્ન પૂછવો જોઈએ. અને ત્રીજું કહે છે કે અર્થવદ, સાર ગર્ભ હોવો જોઈએ. અને ઘણા લોકો પ્રશ્ન પૂછે તો ગોળ 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 વાત કરીને 10 મિનિટ સુધી ખાલી સવાલ જ પૂછે, પણ વક્તાને ખબર જ ન પડે કે આ સવાલ શું પૂછે છે. એટલે સાર યુક્ત નાનો અને મધુર વાણીમાં પૂછવો જોઈએ પ્રશ્ન. કે છે જગાદ, જ્યારે આ રીતે પ્રશ્ન કર્યો ત્યારે સુખદેવ ગોસ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર આપ્યો. શ્રી શુક ઉવાચ હત પુત્રાદિતિ શક્રન પ્રાણીગ્રાહેન વિષ્ણુના મન્યુના શોક દીપ્તેન જ્વલંતિ પર્યચિંતયત. સુખદેવ ગોસ્વામી કે છે હત પુત્રાદિતિ શક્ર પાણી, એ પરીક્ષિત ભગવાન શ્રી વિષ્ણુએ જ્યારે ઇન્દ્રનો પક્ષ લઈને હિરણાક્ષ અને હિરણ્યકશ્યપને મારી નાખ્યો તો કે છે દીતીના હૃદયમાં સૌથી પહેલી શું વસ્તુ થઈ તો કે શોક દીપ્તેન દાવાગ્નિથી એનું હૃદય બળવા માંડ્યું ઉદ્દીપ્ત અને જ્વલંતી કે છે બળતી રહી અંદર ને અંદર કે મારા દીકરાઓ મરી ગયા એના પાછળ એકનો જ હાથ છે ઇન્દ્રનો પણ દીતીને એવું નથી લાગતું કે મારા દીકરામાં કેટલા દોષ હતા હિરણ્યકશિપુ અને હિરણાક્ષમાં કેટલા દોષ હતા દીતી જોતી નથી કે કેટલા સાધુઓને હેરાન કરતો હતો એ ક્યારે જોતો એ માતા જોતી નથી કે મારા બાળકની અંદર કેટલી ભૂલ છે પણ સોસાયટીના છોકરાઓ અને બધાની સાથે ઝઘડો કરશે પણ પોતાના દીકરામાં ક્યારે વાંક નહીં જોવે કે મારા દીકરાનો વાંક છે જ્વલંતી પર્ય ચિંતયન અને શોકાગ્નિ અને દાવાગ્નિ ની અંદર એ બળતી રહે છે અને એટલી બળે છે કે એની હદ નથી એની કોઈ સીમા નથી પણ પોતાના પતિને પણ કહી નથી શકતી કે હવે હું શું કરું જ્યારે કોઈ પણ પ્રશ્નનો ઉત્તર હોય ને કોઈ પણ પ્રશ્ન મનમાં ને મનમાં મૂંઝવણ કરતો હોય ને તો ગુરુ પાસે જવું જોઈએ અથવા તો પતિદેવને કહેવું જોઈએ અથવા તો પત્નીને કહેવું જોઈએ અને મનમાં ને મનમાં એ મૂંઝવણ હોય ને તો એનું વિરુદ્ધ કારણ બનશે એનું જે રિઝલ્ટ આવશે ને એ વિરુદ્ધ બનશે એકલા જ્યારે ડિસિઝન લઈએ ને એનું રિઝલ્ટ આવું જ આવે પણ જ્યારે સાથે મળીને જ્યારે કોઈ પણ કાર્ય કરીએ ને તો રિઝલ્ટ બેસ્ટ આવશે અને દીતીનું રિઝલ્ટ તમે હવે જોજો કે દીતીનું રિઝલ્ટ કેવું છે કદાનુ ભાતૃહા અંતર ઇન્દ્રિયાણામ ઉલ્બણમ અક્લીન હૃદયમ પાપમ ઘાતયિત્વા શયે સુખમ કે છે આ ઇન્દ્ર કેવો છે તો કે છે ભ્રાતુર્હાંતરમ ઇન્દ્રિયાણામ આ ઇન્દ્ર તો સંસારના બધા સુખ સ્વર્ગનું સુખ ભોગવીને ઇન્દ્રિય તૃપ્તિ કરીને ભોગોમાં આંધળો બની ગયો છે મદમસ્ત બની ગયો છે અને ઘણો વિષય છે અને બીજું કે છે ઉલબણમ ઉલબણમ નો અર્થ થાય છે કે ક્રૂર છે ઇન્દ્ર કેવો છે ક્રૂર છે રાક્ષસ છે નિર્દય છે અને ત્રીજું કે છે ઘાત હિતવા સયે સુખમ જ્યાં સુધી હું ઇન્દ્રને મારીશ નહીં ને ત્યાં સુધી મને ચેનની ઊંઘ નહીં પડે ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે ત્યારે કે છે કે એક જીવની ત્રણ ગતિ થાય છે દીતી કે છે કૃમિ વિડ ભસ્મ સંજ્ઞા સાત સિદ્ધ સેચ્છા વિહિત્ય તસ્ય ચ ભૂતકૃત તત્કૃતે સ્વાર્થ કિમ વેદ નિર્યોજ્યત કે છે એક જીવની ત્રણ ગતિ થાય છે ભલે રાજા હોય મોટો મોટો મિલિટરી હોય કે મંત્રી હોય પણ એક જીવની ત્રણ ગતિ થાય છે દીતિ કે છે ગમે જેટલો આ શરીરને પ્રેમ કરીએ પણ આ શરીરની ત્રણ ગતિ થશે સૌથી પહેલી ગતિ શું કે છે કૃમિ કૃમિ એટલે કે આ શરીર છે ને જ્યારે આત્મા છોડી દેશે ને એટલે દફનાવી દેશે ખાડો ખોદી અંદર મીઠું નાખી અને શરીરને અંદર નાખી દેશે એટલે જમીનમાં જે કીડાઓ ઉત્પન્ન થાય અને કીડાઓ આજુબાજુથી આ શરીરને જે આ ચામડું જે ધોળું છે નરમ છે જેને આપણે પ્રેમ કરીએ છીએ ને એને બધા ખાઈ જશે બધા કીડાઓ કૃમિ અને બીજો શબ્દ કે છે બીજા શબ્દમાં કે છે કે વીડ વીડ નો અર્થ થાય છે કે વિષ્ઠા બની જશે વિષ્ઠા એટલે મળ મળમૂત્ર કહેવાય ને મળ બની જશે કારણ કે આ શરીરને જ્યારે નદીમાં નાખી દેવામાં આવે ઘણા લોકો નદીમાં નાખી દે છે બળતું શરીર હોય ને એને નદીમાં નાખી દે અડધું બળેલું શરીર આપણે ખાલી વિચાર કરીએ કે આ હું છે આ મારું શરીર છે અત્યારે હું કેટલું સુખ આપું છું પણ આને ફેંકી દેશે આમ જ અત્યારે તો થોડીક બ્લેડ વાગી હોય ને તરત જ સક્ષમવાદી ઉભા થઈને દરવાજો ખખડાવશે, જલ્દી ખોલો, જલ્દી બ્લડ નીકળે છે, પટ્ટી મારો, માથું દુખે છે, જલ્દી ટેબ્લેટ આપો. પણ એ જ શરીરને ફેંકી દેશે અને લાકડેથી મારશે જોર જોરથી, જલ્દી ડેડ બોડી બળતી નથી, માથું બળતું નથી, ચામડું ને બધી નસો ને માંસ ને બધું બળી જશે પણ હાડકાં જલ્દી બળતા નથી. અને એ જ શરીરને આપણે કેટલી દેખરેખ રાખીએ છીએ કે થોડું દુઃખ ન પડવું જોઈએ. અને જેટલું આ શરીરને સુખ આપવાની ઈચ્છા રાખશું ને એટલું દુઃખ વધારે મળશે, એટલું દુઃખ વધારે મળશે. ત્રીજી શું ગતિ થાય છે કે એ વિષ્ઠા બને છે. બીજું તો એને પાણીમાં કે જ્યારે એમનેમ છૂટો નાખી દેવામાં આવે બોડીને, તો શિયાળિયાઓ આવીને એને ખાઈ જાય, કાગડાઓ આવીને ખાઈ જાય. પછી કાગડાઓ ખાય, શિયાળિયા ખાય એટલે પેટમાં જાય, એ શરીર ક્યાં ગયું? પેટમાં ગયું. પછી વિષ્ઠા બની જશે, પાછળના ભાગેથી વિષ્ઠા મળમૂત્ર બની ગયું ને. તો આ શરીરની બીજી ગતિ શું થઈ? પહેલી ગતિ કે એને કીડા ખાઈ ગયા, અને બીજી ગતિ વિષ્ઠા બની ગયું. અને ત્રીજી ગતિ કે છે કૃમિ વીડ ભસ્મ સંજ્ઞાતા, કે છે ત્રીજું શરીરની ગતિ શું છે કે એને સિદ્ધપુર જઈને બાળી નાખશે. આ ત્રીજી ગતિ કે રાખ બની જશે. પહેલા એ રાખ હતું અને અત્યારે રાખ જ છે. એ તો વચગાળામાં આપણને એમ લાગે છે કે આ શરીરને હું સુખી કરું બસ. અંતે તો કે છે કે લોકો રાજાઓના દેવોના શરીરને પ્રભુ કહીને સંબોધે છે, પરંતુ એક દિવસે તો તે કીડો વિષ્ઠા અને રાખનો ઢગલો થઈ જવાનો છે. આ દીતીના વાક્ય છે, મારા વાક્ય નથી, શાસ્ત્રના વાક્ય છે. એટલા માટે કે છે કે આશા સાનસ્ય તસ્યેદમ ધ્રુવમ મુન્નદ ચેતસ મદ શોકદ ઇન્દ્રસ્ય ભૂયા ધ્યેનમ સુતો હિ મે. એટલા માટે આ શરીર ઉપર ક્યારે જીવ ન બાળવો જોઈએ. જ્યાં સુધી આ ગાડી ચાલે ત્યાં સુધી એને ચલાવી જોઈએ. એટલે કે આ ગાડીથી જેટલું ભગવાનનું નામ લેવાય એટલું લેવું જોઈએ. હરે કૃષ્ણા હરે કૃષ્ણા
કૃષ્ણા કૃષ્ણા હરે 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 રામ હરે રામ 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 હરે
હરે. તો હવે દીતી કહે છે કે હવે શું કરું, એવું કયું કાર્ય કરું કે ઇન્દ્રને હું સજા આપું? મારે ઇન્દ્રને તો સજા આપવી જ છે. ત્યારે કશ્યપ ઋષિને કહે છે, દીતીએ વિચાર કર્યો કે ઇતિ ભાવેન ભક્તિ ભાવથી, કે છે ભક્ત્યા પરમયા રાજન, ભક્તિથી છે ને પોતાના પતિની સેવા કરી. સાચા હૃદયથી જ્યારે પતિની સેવા કરે ને તો પતિ જે માંગે ને એ આપી દે. શુશ્રુષયા અનુરાગેણ, અનુરાગનો અર્થ છે પ્રેમપૂર્વક, ક્યારે પણ દુઃખી ન થાય કે હું આટલું આટલું કરું છું ને તમે મને શું આપો છો, ક્યારે ન કરું જોઈએ. કે જે ભક્તા પરમયા રાજન મનોજ્ઞે વલગુ ભાષીણ, અને મીઠી વાણીથી પોતાના મનને પોતાના પતિને જીતી લીધા અને બહુ સેવા કરી, બહુ સેવા કરી. જ્યારે બહુ સેવા કરી ત્યારે કશ્યપ મુનિ એના પર બહુ પ્રસન્ન થયા. અને કશ્યપ મુનિ કહે છે કે તું માંગ, તું જે માંગીશ હું આપવા માટે તૈયાર છું. ત્યારે દીતીએ આગળ કહે છે કથાની અંદર, કશ્યપ મુનિ કહે છે કે માંગ, હે કલ્યાણી, હે સુપ્રિયા, હું તમારા પર બહુ જ પ્રસન્ન છું, તમારી ભક્તિથી તમારી સેવાથી હું બહુ પ્રસન્ન છું. અને વાસ્તવિકમાં આ જગતમાં જે પતિની સેવા કરે છે એ ભગવાનને પણ પ્રસન્ન કરી લે છે. અહીંયા કહે છે શાસ્ત્રોમાં એમ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પતિ જ સ્ત્રીઓના પરમ આરાધ્ય ઈષ્ટ દેવ છે. હે પ્રિયા, લક્ષ્મીપતિ ભગવાન વાસુદેવ જ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન છે. આ રીતે અલગ અલગ વાક્યમાં દીતીને પ્રસન્ન કરવા માટે કશ્યપ મુનિ અલગ અલગ વાક્યોમાં પ્રસન્નતા કરે છે ત્યારે દીતી કહે છે કે હે બ્રહ્મન, હું જે માંગીશ તમે આપશો? તો કે હા જરૂર આપીશ, મેં તને વચન આપ્યું છે, હવે હું પાછો નહીં ફરીશ. ત્યારે દીતીએ કીધું કે મને એવો સંતાન આપો કે જે ઇન્દ્રનો વધ કરે. ઇન્દ્ર એટલે કે તમારો જે પુત્ર, તમારી બીજી પત્ની છે ને, મારી નાની બેન, એનો વધ કરી નાખે. ભાણિયાનો બોલો, અહીં પિતા ઉપર કેટલી વીતી હશે જ્યારે આવું માંગ્યું. એટલે અયોધ્યામાં પણ આવું જ હતું, કઈ કઈ માંગ્યું કે રામને વનવાસ આપી દો અને ભરતને ગાદી. પણ પહેલું વચન શું માંગ્યું હતું? ભરતને ગાદી. કઈ કઈ કે છે, કઈ કઈ કીધું કે મને બે વચન આપો. ત્યારે દશરથ રાજા કે બે નહીં 200 માંગી લે, પણ તારો જે દેદાર આજે ડોળ કર્યો છે સારો કરી દે. છૂટા વાળ કરેલા છે, આખા ભૂતની જેમ વાળ છૂટા હતા, અને કાળી સાડી પહેરી હતી, દાગીના બધા ઉતારી દીધા હતા, અને કોક ભવનમાં જઈને બેસી ગયા હતા. સરકાર પણ જો કોક ભવન બનાવે ને તો બધા લોકો કોક ભવનમાં જ જઈને બેસે, કારણ કે બધા દુઃખી છે. પણ કોને કે, બધાને અલગ અલગ દુઃખ છે, બધાને અલગ અલગ દુઃખ છે, પણ કોને કહેવા જાય, છે કે નહીં? છે દુઃખ, શું કરીએ હવે. દુઃખ એટલે દુઃખોના ઢગલા છે. થોડું ઘણું દુઃખ હોય તો વાત અલગ છે, પણ દુઃખોના ઢગલા છે, શું કરે. બધાને સુખી થવું છે કે હું, મારા હૃદયની ઈચ્છા છે કે મને આ વસ્તુ મળી જાય, મને આ વસ્તુ મળી જાય, પણ એ પૂરી થતી નથી, થતી પૂરી. આપણી સામે જ્વલન દ્રષ્ટાંત છે. આપણી ઘણી ઈચ્છા છે કે બહુ સુંદર પત્ની સાથે વિવાહ થઈ જાય, સુંદર પતિ સાથે વિવાહ થઈ જાય, પણ થતા, હું કરોડપતિ બની જાઉં પણ થતા નથી. આ બધા વિધાતાના ખેલ છે, ક્યારેક મળાવે, ક્યારેક અલગ પણ કરી દે. પણ જ્યારે મળાવે એટલે આપણને એમ લાગે કે જન્મો જન્માંતર સુધી સાથે રહેશું, પણ જો જ્ઞાન હોય ને તો ખબર પડી જાય કે આ એક બે ઘડીનું મિલન છે, ક્યારેક છૂટા પડી જઈશું, કોઈ ખબર નથી. એટલે આ થોડા સમયમાં ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. સંસારમાં જે સુખ ભોગવવાનું છે એ તો ભોગવીએ, પણ સાથે સાથે પ્રભુનું ભજન પણ કરવું જોઈએ. દીતીએ કીધું કે ઇન્દ્રનો વધ કરવા માટે મને એવી સંતાન આપો કે જે ઇન્દ્ર દેવતાનો વધ કરી નાખે. અને વીજળીના કાટકા પડી ગયા કશ્યપ મુનિના હૃદયમાં, અને કશ્યપ મુનિ કે છે, હે પરીક્ષિત, દીતીના વચનો સાંભળીને કશ્યપજી ખિન્ન ભિન્ન થઈ ગયા અને પસ્તાવા લાગ્યા કે મેં આ શું કર્યું, મેં દીતીને વચન આપી દીધું છે. અરે રે, આજે મારા જીવનમાં ઘણો મોટો અધર્મ અવસર થઈ ગયો છે, મેં વચન આપી દીધું છે. ત્યારે દીતીને કશ્યપ મુનિ કહે છે કે હે કલ્યાણી, જો તમે મારા બનાવેલા બતાવેલા આ વ્રતનું એક વર્ષ સુધી પાલન કરશો તો તમને ઇન્દ્રને મારનારો પુત્ર થશે, પરંતુ જો નિયમમાં કોઈ પણ દોષ આવી જશે તો તે દેવોનો મિત્ર બની જશે. આની અંદર કહે છે, ઇન્દ્ર શત્રુ હા, તમને હું જે પુત્ર આપીશ એ ઇન્દ્રનો, ઇન્દ્ર શત્રુ હા. સંસ્કૃતમાં શત્રુહાનો અર્થ બે વાત થાય છે. શત્રુહાનો અર્થ થાય કે શત્રુનો દુશ્મને બનશે, અને શત્રુહાનો અર્થ થાય શત્રુ ઇન્દ્રનો મિત્ર બનશે. પણ દીતી સમજી નહીં અને એને કીધું કે તમે પુંસન વ્રતનું પાલન કરજો એક વર્ષ સુધી. એ વ્રતના નિયમો બહુ બધા છે, એ કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. બહુ સુંદર નિયમો બતાવ્યા છે કે એક વર્ષ સુધી જે આ વ્રત કરે છે, અને એક વર્ષની વાત નથી, આ જીવન જે આ વ્રતનું પાલન કરે ને, એ ધારે એ વસ્તુ એના જીવનમાં એને મળી શકે છે. ખાલી ઈચ્છા કરે ને કે મારે આ વસ્તુ જોવે છે, એની સામે હાજર થઈને ઉભી રહેશે. આ વ્રત બહુ કઠોર છે, પણ એ શાંતિથી આપણે શ્રવણ કરશું કે એમાં નિયમ શું છે, કયા ટાઈમે વ્રત કરવું જોઈએ, એની વિધિ શું છે, ઘણી ઘણી વસ્તુ અને ઘણું ઘણું વિચાર કરીને કશ્યપ મુનિ કહે છે કે પુંસન વ્રતનું તમે પાલન કરો. અને ઇન્દ્ર દેવતાને ખબર પડી કે મને મારવા માટે દીતીએ એટલે મારી માસીએ એને ગર્ભ રહ્યો છે અને એ સંતાન જ્યારે જન્મ થશે ને તો મને મારી નાખશે, જેનું નામ છે મરુદગણ. એટલે આ વ્રતની અંદર એઠા મોઢે સૂવું ન જોઈએ, એઠા મોઢે બહાર ન જવું જોઈએ. થોડું ખાધું હોય ને પછી થોડાક રોડ ઉપર જાય એટલે સિંગ ચણા ખાતા ખાતા જાય, બોલો, અને પછી ત્રણ રસ્તે વળગે તો પછી કોણ જિમ્મેદાર હોય? વળગે એટલે કેવા થાય? એઠા મોઢે ક્યારે બહાર ન જવું જોઈએ. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ મોઢામાં નાખીએ છીએ ને આખું શરીર અપવિત્ર થઈ જાય, એટલે હાથ અને પગ અને મોઢું ખંગાળવું જોઈએ, છટકોરા નાખવા જોઈએ. પણ અમુક લોકો તો બાથરૂમ જાય તો હાથ પગ ન ધોતા, બીજાની ક્યાં વાત કરો છો? મોઢામાં ખાલી પ્રસાદ ચરણામૃત લીધું હોય ને તો એ મોઢું એઠું થઈ જાય, એટલે મોઢામાં એ પાણી પી જવું જોઈએ. ચરણામૃત નું થૂકવું ન જોઈએ, એ પી જવું, ગળી જવું જોઈએ. અને ત્રણ વાર કોગળો કરવો જોઈએ. જ્યારે આપણે જમીએ છીએ ને તો અંદર લોકો આંગળી નાખીને ધોવે, દાંતમાં થોડોક પણ ખોરાક ફસાયેલો હોય એટલે આપણું મોઢું એઠું કહેવાય, અને એઠા મોઢે જ્યારે આપણે બહાર જઈએ ને એટલે ભૂત પ્રેત પિશાદ વળગવાનું જ છે. પણ ચોખ્ખા મોઢે જઈએ, હાથ પગ ધોઈને જ્યારે નીકળીએ ક્યારે કોઈ વસ્તુ, આવી તો ઘણી ઘણી વસ્તુઓ, લગભગ આવતીકાલનું પ્રવચન તો એની ઉપર જ છે કે એક વ્યક્તિએ કેવી રીતે દિનચર્યા વિતાવવી, કેવી રીતે રહેવું જોઈએ, ખાવું પીવું, ઉઠવું બેસવું, કેટલા વાગે સૂવું, કઈ દિશામાં સૂવું, કઈ દિશામાં જમવું, કયા આસન પર ખાવું, આ બધું વ્રતનું પાલન આની અંદર છે. તો એ આપણે આવતીકાલે શ્રવણ કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ.